Savatika. पूज्य गुरुदेव श्री नावचनामृत नौ नंबर नौ बोल चाले से केवो उपकारी प्रत्येनी पोतानी भक्ति अर्पणता भावना शू हो विषय में चामड़ा उतारी ने जोड़ा करिए तो पण उपकार न वाली सकाय एवो उपकार गुरु आदि ગુરુ આદિમાં દેવ શાસ્ત્ર ગુરુ પંચ પરમેશ્વરી બધા જ લઈ લેવા કે જીવનમાં ઉત્કૃષ્ટ પદાર્થ આત્મા છે અને એ જેના નિમિત્તે પ્રાપ્ત થયો તો એનો ઉપકાર તો આપણે શું ભલે જેમનો પ્રતિ ઉપકાર વાળા અમે સર્વથા અસમર્થ છીએ આવે છે એ આપણે ક્ષમાને પણ બીજી એક પ્રણિપાત સ્તુતિમાં આપણે કહીએ છીએ કે જેનો પ્રતિ ઉપકાર વાળવા અમે સર્વથા વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને માટે સર્વથા નિષ્ફળ જેથી અમે અમારી પાસે શું છે બીજું મેક્ઝિમમ શું છે મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણાનુવિંદમાં નમસ્કાર જે ગુરુએ આપણને આત્મા દેખાડ્યો એ તો આત્મા ન આપી શકીએ અને આત્મા સિવાય જગતમાં બધી વસ્તુ શું છે ઓછી છે બોલો એ પણ એક બીજી ભક્તિમાં એક આવે છે પામો છું બહુ પુણ્યથી પ્રભુ તને ત્રૈલોક્યના નાથને સદગુરુજી સમાન સાક્ષ સેવના નેતા મળ્યા છે મને એથી ઉત્તમ વસ્તુ કોઈ એનો અર્થ શું છે આનાથી જો મારે મારું કલ્યાણ કરવું છે તો આનાથી હવે વધારે શેની ઈચ્છા છે શેની ચાહના છે જેને ભણવું હોય સારી સ્કૂલમાં એને એડમિશન મળે ટ્યુશન રાખી દીધા બધી જ ફેસિલિટી હવે એનાથી અધિક શું છે અને છતાં કોઈ કે માગ માગ તો શું કરું હું શું કરું મારી તો કોઈ માગણી ના એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું જેની કરું અને છતાં કોઈ કે તો હું શું કરું માગુ આદર વૃદ્ધિ તો એ તુજમાં એ હાર્દની આપના પ્રત્યેની મારી ભક્તિમાં હજી કદાચ ઓછપ હોય તો એ મારી ઓછપ પૂરી થાય બસ માગુ આદર વૃદ્ધિ તોય તુજમાં જીવનમાં આમાં એવા વિચાર ન કરવા કે આ તો શું છે બે દ્રવ્યનું શું કરી નાખે આમાં એકતા થાય ને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં એવું અમે શીખ્યા છીએ જેમ જેમ સૂક્ષ્મ વિચારોથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો જેમ જેમ તત્વની ઊંડાણ થાય એમ ઉપકારી પ્રત્યેનો ઉપકાર વધ્યા વગર રહેશે નહીં ક્યારે પણ એમ ન વિચારું કે તત્વનો અભ્યાસની ઊંડાણ સૂક્ષ્મતા રૂચિ રસ વધશે તો જેના નિમિત્તે થયું એના પ્રત્યે સેજે સહજપણે ભક્તિભાવ ઉછળા વગર રહેશે નહીં એનો એક વિચારવા જેવું છે બાળ તીર્થંકરનો જન્માભિષેક થાય છે આ તો બધું જાણીતું જ છે એટલે ખ્યાલ અને પછી પાછા લાવીને સૌધર્મ ઇન્દ્ર કોને સોંપે છે મહેલમાં લાવીને માતા પિતાને સોંપે છે અને પછી શું કરે છે તાંડવ નૃત્ય ઉત્કૃષ્ટ ભક્તિનો એક પ્રકાર એ તાંડવ નૃત્ય છે હજી તો કોણ છે એ પોતે હજી તો ઉપદેશ દીધો પણ નથી હજી તો તીર્થંકર પ્રકૃતિનો ઉદય પણ નથી આવ્યો કેવળ જ્ઞાન નહીં હજી તો ક્યાં છે હજી તો બાળ અવસ્થા ચોથું ગુણસ્થાન. સૌધર્મ ઇન્દ્ર પણ ક્યાં ગુણસ્થાનમાં છે? ચોથે ગુણસ્થાનમાં. અને છતાં શું થાય છે? શું થાય? આટલી ભક્તિ કેમ ઉછળે છે? હા, કેવળ નામ થશે, વાણી વરસશે, પછી અમે કરશું ભક્તિ. અત્યારથી શું છે? એક વિચારો કે એકના નિમિત્તે કેટલા જીવોને કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થવાનો છે, ખોલવાનો છે. એ ઉપકાર શું કહેવાય એ વિચારવા જેવું છે કે તાંડવૃત્ય હર્ષની અતિરિક્તતા જેને ઉછાળો એટલો કે તાંડવૃત્ય કરે છે. કારણ કે આ પુરુષ કેવો છે એની પણ એક સરસ કડી ગુરદેસી ગાતા હોય છે. બાળ તીર્થંકરની એ સ્તુતિ કરતા હોય છે ત્યારે શું કહેતા હોય? સૌધર્મ ઇન્દ્ર. એની ગુજરાતીમાં એક માતાને શું, પુત્ર તમારો ધણી હમારો તરણ તારણ જહાજ રે, માતા જતન કરીને રાખજે તુમ સુત અમ આધાર છે. માતા તમારે માટે તો એક નાનું બાળક છે, પણ અમારા માટે કેવા છે? એક જીવન આધાર છે. એક ભક્તિના પ્રકારો, એ આચાર્યોએ પણ એ જે ભક્તિઓ, કુંદકુંદ આચાર્ય દેવે ભક્તિઓ લખી છે કે નથી લખી? નહીં, ખાલી સમય સારાથી જ લખ્યું છે. 10 ભક્તિઓ લખી. સિદ્ધ ભક્તિને બધી જે પ્રતિષ્ઠામાં હોય છે એ આપણને વિચાર આવે કે એક બાજુ આવું, હા સાથે બે શું છે, એકબીજાના સુમેળવાળા છે. કે પોતે આવા બાળ તીર્થંકરને જોઈને એ હર્ષિત થાય છે કે જગતના જીવોના એક પુણ્ય ખીલી ઉઠ્યા છે કે આવા એક મહાપુરુષનો અહીંયા જન્મ થાય છે. જેનો જન્મ થતા જ 12માં ત્રણેય લોકમાં જીવોને, નારકીના જીવને પણ શું થઈ જાય? એક ક્ષણ માટે એક સાતા થઈ જાય છે. તો એવા એ તરણ તારણ અમારા માટે છે. તો એવી પોતાના ઉપકારી એક તીર્થંકર પ્રત્યે પણ એ હોય છે. તો પોતાના પ્રત્યક્ષ ઉપકારી હોય એના પ્રત્યે તો શું ન હોય, શું ન હોઈ શકે? એ તો પહેલા કદાચ જોયું જ હશે. પહેલા ગુરદેસી ક્યારેક પધારતા હોય, પછી ઘરે પગલા કરવા પધારતા, ત્યારે શું શું નહીં થઈ જોયું નહીં, શેરી આખી માંથી સુપાથરતા, પોતાની સારામાં સારા જે કપડાં હોય ને એ ફેંકે. અરે એ ઉપર પણ મહાપુરુષના ચરણ પડે અમારી, ત્યારે એમ ન વિચારે કે આ રસ્તામાં તો આપણું કપડું કેવું થઈ જાય, નહીં મેલું થઈ જાય ને. સાચે એવી ભક્તિઓ કે એમના માટે શું સર્વસ્વ ન કરીએ કે જેણે અનંત ભવના અભાવનો એક માર્ગ દેખાડ્યો છે એના માટે તન મન ધન ગુરુરાજ તેરે ચરણો મેં શીસ નમાઉં, મેં ભક્તિ ભેટ અપની બલિદાન મેં ચડાઉં, તેરા સેવામાં મેં મેરે જીવન મારા શરીરને હું ભૂલી જાઉં. એવી એક ભક્તિમાં એવી ભાવના આવે છે. બ્રહ્માંડ માહી ભાનુ તેરી આરતી ઉતારે. આવું બને ના બને ને? બ્રહ્માંડ માહી ભાનુ તેરી આરતી. બ્રહ્માંડ એટલે આ દુનિયાની અંદર, ભાનુ એટલે સૂરજ, એ આરતી ઉતારે. એવું બને? બને. અરે મને તો એમ લાગે છે કે આ સૂરજ ઉગે છે જાણે આપની આરતી ઉતારવા માટે આવ્યો છે. આવી પણ એક ભાવના અંદરમાંથી એ ઉપકારી શું હોય છે એ વાત અહીં આપણને એ કરતા હોય છે. અને આવું સ્થિતિ હોવા છતાં એને બદલે તેમના ઉપકારને ઓળવે તે તો કેવો છે? અનંત સંસાર. કોઈના માટે ભય કહેવા માટે કે કોઈના માટે નિષેધ માટે નથી, ચેતવણી છે. કે ભૂલે ચૂકે પણ જો આવો ભાવ થયો હોય તો વિચારજે એનું ફળ શું આવશે. આવો કોઈના જીવનમાં ન જ હો, પણ ક્યાંક પણ ભૂલે ચૂકે પોતાની અધિકતા થઈ ગઈ. પૂજ્યબેન સેના માટે તો બોજ આવડતના અભિમાનથી શું કરવું છે? ઓછું કરવા જેવું છે કે શું કરવા જેવું છે? શું કરવા જેવું છે? નજીકે રહેવા જેવું નથી, દૂર ભાગવા જેવું છે. આવડત મને આવડે છે, જાણું છું, શીખી ગયો છું. ઘણા તો ત્યાં સુધીની શું હોય છે, મને કહેવાની. જીવનમાં ક્યારે પણ એવો ભાવ નાની પુરુષ પાસે તો સેવક થઈને રહે છે. જીવનમાં આપણને આ બધું શું લાગે છે, આવું બધું કોણ કરે, ઢીલા પોચા રહે, એ બધા શું માનીએ આપણે? એક વીકનેસ, નબળાઈ છે કઈ એના નથી. અરે જ્ઞાની પાસે, એક બાળક પાસે, અને એટલા માટે ગુરુદેવ શીખે ને, ગલુડિયાની જેમ વાણી સાંભળે, એટલી તો પોતાની એ પાત્રતા હોય. અરે ક્યાં એ પ્રત્યક્ષ જ્ઞાની, અરે કેવડી પાસે ગણધરદેવ પોતાને તરણાતુલ્ય જો માનતા હોય તો આપણે તો કઈ સાવ ગુજરાતી એમ કહે તો શું છે, ઊંચી આંખ કરીને પણ જોવા જેવું નથી. એટલી અંદરમાંથી એ હોવી જોઈએ. અને પણતીની આવી જો એક નરમાશ નથી, ગ્રહણ શું કરશો? પોતાના અધિકારીનો અભિપ્રાય જો હશે તો જ્ઞાનીની વાણી અંદરમાં પ્રવેશ કેમ થશે? મને આવડે છે એવા અભિપ્રાય શું કર્યો છે, સમજવાના દરવાજા બંધ કરી દીધા છે. એ વાણીનો ભાવ અંદરમાં આવશે ક્યાંથી? અરે અવકાશ તો રાખજે કે મારે શું છે, થોડું શીખવાનું છે કે વધારે શીખવાનું છે? શીખો છું જ ક્યાં, હું પ્લસમાં તો નથી, ઝીરોમાં પણ નથી, શેમાં છું હું તો હજી? જીવનમાં એ પ્રકારની એક ભાવના સોગાનીજીના જીવનમાં પણ એક એ આપણને જોવા મળશે. એક બાજુ ક્યાંની વાત, દ્રવ્ય સ્વભાવની વાત ક્યાં સુધીની, અપરિણામી તત્વની વાત ક્યાં સુધીની, કે મુક્ત પર્યાયથી પણ મને ઓળખવો એક લાંછન છે. અને બીજી બાજુ શું હોય, ઉપકારી પ્રત્યેના ઉપકારીમાં શું હોય, એ ગુરુદેવસિંહને હું યાદ કરું છું તો આંખમાંથી ગરમ આંસુ આવે છે. એ સોનગઢની એ ભૂમિ માટે હું તડપું છું, એવો યોગ નહોતો એમને બનતો, એમનો ખેદ થતો હતો. અને એવી એક અંદરમાં કોઈને એમ ન થાય આવું શું આવે. એક બાજુ તમે અપરિણામીની વાત કરો છો અને આ બેનો સુમેળ છે કે વિરોધાભાસ છે? પડદ્રવથી તો કાંઈ થતું નથી એવું તમે શીખા છીએ. તું શીખ્યો નથી, તને સ્વચ્છંદતાના અભિમાનના પરિણામ છે. બે દ્રવ્યની ભિન્નતા શીખ્યો હોય યથાર્થપણે તો એ ભાવ કેનાર પ્રત્યેની પૂરેપૂરી અર્પણતા ભક્તિ આવ્યા વગર રહેશે નહીં. તત્વની સમજણ એની પણતીમાં ઢીલાશ લાવશે, અભિમાનના નહીં. તો અહીંયા તો એ ગુરુના ઉપકારાદિ માનવાને બદલે એને ઓળવે, ઓળવે એટલે ખબર છે ગુજરાતીમાં, સ્વીકારે જ નહીં, એને માને જ નહીં, એમના ઉપકારને ઓળવે અને ગણતરીમાં જ ન લે, એને માને જ નહીં, સ્વીકારે જ નહીં, તો તેના અનંત સંસારી છે. કોની પાસે સાંભળવું એનો પણ જેને વિવેક નથી તે આત્માને સમજવા માટે લાયક નથી, પાત્ર નથી. સુસિદ્ધાંત, ફરીથી સુસિદ્ધાંત. નિમિત્તનો પણ નિયમ હોય છે. ઉપાદાનનો તો નિયમ છે જ, ઉપાદાનનો શું નિયમ છે? જે કાર્યરૂપે પરમે એ ઉપાદાન, જેને કરતા કહીએ. ઉપાદાન એટલે કરતા કોણ છે? જે સ્વયં કાર્યરૂપે પરમે છે એનું નામ શું કહેવાય છે? ઉપાદાન. નિમિત્તનો શું છે? એને અનુકૂળ જ હોય, અનુકૂળ હોય. અનુરૂપ નૈમિત્તિક છે અને અનુકૂળ નિમિત્ત છે. તો એ કોની પાસેથી સાંભળવું છે? આપણને સમ્યક દર્શન પ્રાપ્તિ માટેના કોનો ઉપદેશ અનુકૂળ હશે? જેણે સ્વયં સ્વભાવ અને વિભાવની ભિન્નતા કરી છે, જેણે સ્વયં મિથ્યાત્વ એકત્વ છોડ્યું છે, એ જ ખરેખર આપણને એ કાર્યમાં એવી દશા માટેના એક નિમિત્ત બનશે. નિમિત્તનો પણ વિવેક કરવો પડશે. નિમિત્તનો પણ એક નિયમ, જેમ જેમ જીવ પૂદગલ ગતિ કરે તો નિયમરૂપ નિમિત્ત કોણ હશે? એ પણ એક નિશ્ચિતતા છે. એવી રીતે જ્ઞાની ગુરુની વાણી જ પોતાની સાધનામાં નિમિત્ત થવાની. ગમે તે અજ્ઞાનીના ગમે તેટલા ક્ષોભસમ હોય, ગમે એટલી અધિકતા હોય, એ ક્યારેય એમાં નિમિત્ત પણ નહીં થાય. ઉપાદાનનો તો પ્રશ્ન જ નથી, ઉપાદાન તો પોતાનો સ્વયંનો પુરુષાર્થ છે, પણ નિમિત્ત પણ નહીં થાય. જેમ સ્વયં તરે છે એ વાત તો આપણે વાત થઈ હતી. વઢવાણમાં ગુરુદેવસિંહનું ચોમાસું હતું ત્યારે એક ચાકડો લખ્યો તો શું હોય, તરે તે તારે કે તારે ઈ તરે, કે બધું સરખું છે, બીજાને તારે એ તરે. અરે જે પોતે સ્વયંભવ સાગરથી તરે છે એ બીજાને તારવામાં નિમિત્ત થાય છે. ગુરુદેવસિંહ ત્યારે જ કીધેલું કે તારે ઈ તરે, તારે એટલે બીજાને તારે ઈ પોતે. તો ગુરુદેવસિંહ એનો સિદ્ધો, અમારે કેટલાને ગોતવા, ગોતવા તો પડશે ને. જો મારે તરવું છે તો મારે બીજાને શું કરવું પડશે, તારવા, તો કેટલાને ગોતવા. તો એ અહીંયા પોતાની એ સાધના પોતે કરી છે. ક્યાં ડોક્ટર પાસે આપણે દવા લઈશું? સ્વયં બીમાર રહેતો હશે એની પાસે જશું. તરવાનું સ્વિમિંગ કોની પાસે શીખશું? જે પાણીમાં પોતે ડૂબતો હોય એની પાસે. જગતમાં જેમ એવો આપણે વિવેક કરીએ છીએ, નિર્ણય કરીએ કે એને પહેલે સ્વયં છે કે નહીં, એમ અહીંયા પણ કોની પાસે સાંભળવું? ફરીથી કોની પાસે? આપણે એમાંથી થોડુંક લઈએ. આપણે એવી વિશાળ દ્રષ્ટિ રાખવી કે દરેકમાં જેટલું સારું હોય એ બધેથી ગ્રહણ કરવું. એમાં કાંઈ ખોટું તો નથી ને? બધે પાસેથી થોડું, જ્યાં જેટલું સારું હોય એટલું ગ્રહણ કરવું, એમાં ખોટું શું છે? બહુ એકદમ નેરો માઇન્ડેડ ન થયું, આપણે બ્રોડ માઇન્ડેડ આપણે હંમેશા રહેવું છે, વિશાળ બુદ્ધિ રાખવી છે. કૃપાળુ દે વિશાળ બુદ્ધિ કીધી છે. વિશાળ બુદ્ધિ એટલે વિપરીતતા નહીં. જો કોઈને પણ આવો એક અભિપ્રાય થતો હોય કે બધામાં સારું સારું લેવું, વાંધો શું જ તમને, એને કે એવું કરજે, એકવાર દૂધપાક બનાવજે અને એમાં ખાલી એક ઝેરનું એક ટીપું નાખજે, એટલું પછી કાઢી નાખજે, પછી વાપરવામાં વાંધો નથી ને? એમાં તો વાંધો નથી ને? અરે ત્યાં નાખવાની વાત તો દૂર રહી, કદાચ નાખવું હશે એવો એવો શંકા પણ થઈ, સંદેહ પણ આવ્યો, અને તો પણ એ ફેંકી દેશે. એક મરણ માટે જો આટલી આપણે જાગૃતિ સાવધાની રાખીએ છીએ તો કુગુરુમાં જો ક્યાંક અટવાઈ ગયા તો અનંત જન્મ મરણ કરવા પડશે. કોઈ પ્રત્યેના દ્વેષ કે ટીકા માટેની આ વાત નથી, અને એના માટે ગુરુદેવસિંહ એક મૂલાચારનો એક આધાર શું આપતા, મૂલાચારનો, જો તું એકલો ન રહી શકે તો ગ્રસ્ત દશામાં પ્રવેશ કરજે. ખબર પડે ને ગ્રસ્ત દશામાં, પણ ક્યારે કુગુરુના સંગમાં સેવનમાં રહીશ. જો ફરીથી એમાંથી ગુરુદેવસિંહ ઘણો એક આચાર્ય દેવ છે, ઉત્તમ બ્રહ્મચર્ય, નવ નવ પ્રકારે બ્રહ્મચર્યના એ ધારક છે. મૈથુનનો ત્યાગ એ ક્યારે આવી અનુમોદના જે માટે નથી, પણ એક પરિસ્થિતિને કે તારી સ્થિતિ એકલા રહેવાની નથી, તો ઓલો એક ચારિત્રનો દોષ હશે. ગ્રદ્ધિભાવની વાત નથી કરી, એક સામાન્ય પરિસ્થિતિ. પણ જો ક્યાંક કુગુરુમાં એમાં ફસાઈ ગયો તો એનો ખોટો અભિપ્રાય જો બેસી ગયો તો અનંત જન્મ મરણ. દોષ કુગુરુનો નથી, આપણે અભિપ્રાય ગ્રહણ કર્યો એનો દોષ છે. કોઈના પ્રત્યે દોષ શેના માટે છે? અભિપ્રાય કોણે કર્યો છે? પોતે કર્યો છે. તો એ અનંત પરિભ્રમણ જન્મ મરણનું એ કારણ બનશે. અને એટલા માટે છ ઢાળામાં કુગુરુને શેની ઉપમા આપી છે? જેમ પાણીની નૌકા હોય એ સ્વયં પાણીમાં તો ડૂબે છે, એમાં બેસનારને પણ ડૂબશે. માટે કોઈના પ્રત્યેના દ્વેષ તિરસ્કાર વગર અહીંયા એક પોતાને જાગૃતિ સાવધાની માટે છે. ક્યારે પણ વિપરીત અભિપ્રાય બેસી ગયો એ પછી નીકળવો એ મુશ્કેલ છે. તો કોની પાસે સાંભળવું, શું સાંભળવું, આ બધા નિર્ણય પહેલા પોતે તૈયાર કરવા પડશે. કઈક સારું ન્યા કહે છે, આ કહે છે, અરે બીજેથી તને સારું સારું લાગવાનો જે ભાવ થયો એનો અર્થ થયો કે તું સર્વજ્ઞ ભગવાનના જીન શાસનને અધૂરું માને છે. કારણ કે બીજે સારું ક્યારે લાગ્યું, ક્યારે સારું લાગે? અહીંયા ન હોય અને ત્યાં હોય તો સારાનો પ્રશ્ન. જૈન દર્શનમાં શેની ઓછપ છે, શેમાં અધુરાશ છે, શેની હીનતા છે? અરે અંતરંગની સાધના અને સાધનાની ભૂમિકા બેના સુમેળ જેવી વાત આવી, અને તો નિશ્ચિતતા કરી સર્વજ્ઞ વિતરાગ સિવાય પૂર્ણતાની અને સત્યની વાત નહીં હોય. સર્વજ્ઞ છે માટે કેવી વાત છે? પૂર્ણ વાત છે. અને વિતરાગ હોવાથી કેવી છે? સત્ય વાત છે. રાગી પાસે તો પક્ષપાત મેળા વગર રહેશે નહીં, અને જ્ઞાનની અપૂર્ણતા હશે તો અધુરાશ મેળા વગર રહેશે નહીં. સર્વજ્ઞ વિતરાગ પાસે શું ઓછપ હોય કે જેથી બીજામાં હજી અધિકતા લાગે છે? જૈન દર્શન જેવી કરુણા, જેને ઇંગ્લિશમાં શું કહેવાય, કરુણા, બધા સિમ્પથી, હ્યુમેનિટી, આ શબ્દ બહુ બધા વાપરે છે. જૈન દર્શન જેવી હ્યુમેનિટી માણસાય જેને કે એ ક્યાં મળવાની? નાનામાં નાના એકેન્દ્રી જીવની પણ દયા પાળવાની વાત ક્યાં છે? અરે જગતમાં ઘણા તો એને જીવ તરીકે ક્યાં સ્વીકારે છે? જીવ તરીકે સ્વીકારતા નથી તો દયા પાળવાની વાત તો દૂરની વાત રહે. પણ શું થાય, અલૌકિક વિતરાગના માર્ગે જવું હશે તો લૌકિકતામાંથી છૂટવું પડશે. જગતની ટ્રેન્ડ જેને કે એના પ્રવાહમાં, વણઝારમાં આપણો અભ્યાસ નથી, તત્વની અધિકતા નથી, મહિમા નથી, એટલે જોડાય જો આ કેવી બધી સારી વાત. ક્યુરિયોલિટી આવે છે ને, વિધાઉટ ક્યુરિયોલિટીની વાત બધી ન્યા. અરે ભાઈ, અહીંયા તો એક જીવની પણ આવી એક, હમણાં જેમ આપણે બોલીએ છીએ, 84 લાખ જીવ યોની માએ કોની બાકી રાખીએ છીએ? જો આપણે નથી પાડી શકતા એ શું છે? આપણી આપણો દોષ છે. બાકી ભાવના તો શું છે? મારા નિમિત્તે બીજા જીવની શું ન થાવ, શું ન થાવ, હિંસા. એટલે શું? મારા નિમિત્તે બીજા જીવને હિંસા, હિંસા એટલે મારી નાખવાનું નહીં, મારા નિમિત્તે એને અલ્પ પણ દુઃખ ન થાય. ક્યાંય વાંચે છે બધા આપણે ચોરીની નાશ કામ ના પડે? એમાં પાણી ક્યાં વધ કરીએ, અમે ચોરી કરીએ છીએ, એમાં કોઈનું કોઈ જીવની હિંસા થાય છે? સામા જેની જે પરિજન દીધા વિના સોનું વસ્ત્ર વગેરે પરિગ્રહ ગ્રહો, એમાં જેની ચોરી થઈ હશે એના ભાવ કેટલા બગડતા હશે, અને એમાં નિમિત્ત કોણ થયું છે? અને એ રીતે પુરુષાર્થ સિદ્ધિમાં અમૃતચંદ્રાચાર્ય શું લખ્યું છે એમાં જે વાંચીએ છીએ આપણે, અસત્યાદી વચનો એ તો ઉદાહરણ રૂપે કહેલા છે, ખરેખર તો બધામાં હિંસા કોમન છે. ઝૂઠ હો, ચોરી હો, કુશીલ અને પરિગ્રહ બધામાં શું છે? મુખ્ય તો એક હિંસા જ છે. અસત્ય વચનાધિક ભેદો તો શિષ્યને સમજાવવા માટે ઉદાહરણ રૂપ બધું. આ ક્યાં વાંચીએ છીએ આપણે? કોઈ જૈન દર્શનનો ચરણાનુયોગ શું છે એ પણ જો વાંચીએ તો, ભાઈનું એક આદર્શ જીવન, દ્રવ્યાનું એક કેવું છે, અંતરંગનું એક આદર્શમય જીવન, અને ચરણાનુયોગ શું છે, ભાઈનું એક જીવનમાં કેવું હોવું જોઈએ. ફરી ફરીને નથી પાળતા એટલે છૂટનો બચાવ ન કરવો, ખેદ કરવો. ના ના, એવું કાંઈ તો પહેલાના જમાના, અત્યારના તો હવે અમારે ટ્રાવેલિંગ રહેતું હોય ને કાંઈ મળે જ નહીં તો ખાવું તો, ન ખાય તો મરી જાય, તો બહુ સિમ્પલ. ન ખાય તો શું થાય એનો અર્થ છે, જે જે જ્યાં સુધી ખાતા હશે ત્યાં સુધી કોઈ દી મરશે નહીં. કેમ, રિવર્સ નિયમ જો બાંધીએ તો જે ન ખાય તો મરી જવા તો હોય, તો જ્યાં સુધી ખાતા રહેશું ત્યાં સુધી. અરે જીવનમાં પોતાના દોષનો બચાવ કરવાનો ભાવ કેમ આવે છે? એક જૈનપણું, જૈનપણું પોતાને જાતને જૈનપણું મનાવતો નામધારી જૈન, અને તો પણ એને યોગ્ય જીવન બનાવે છે. આપણું જીવન જોઈને કેમ કોઈને એવા ભાવ ન થવા જોયા મોટા જૈન ઘણા કે ને. હવે જૈનનું તો બધું બહુ હોટેલમાં બધી, અરે એ ઉલટાની સારી વાત છે કે આપણા માટે હિંતાની વાત છે કે ઘરનું છોડી જે શુદ્ધ હોય છે એને છોડીને ત્યાં બધે ચેક કરવા ગયા છે ને બધું, એને કેવું સાફ કર્યું નથી કર્યું, જીવાત વાળું છે નથી બધું, અને છતાં એક રાગ ને વસ ક્યાં આપણે જઈ ગયા છે. ચલો એ વાત તો અહીંયા છે, અહીંયા તો બીજું જ આખું છે. તો એક આ વાત જીવનમાં એક બહુ જ ગંભીરતાથી એક વિચારવા જેવું છે કે જીવન એક કેવું આદર્શમય બાયનું પણ હોવું જોઈએ. એમાં ક્યારે પણ ના વિચારવું કે આવું હું બધું નહીં ખાવ, ભીખો રહીશ તો બધું શું થઈ જશે, બધું નહીં ઇમ્યુનિટી લો થઈ જશે અને રેઝિસ્ટન્સ બધા એવું થઈ જશે ને બધું. અરે એટલો તો વિશ્વાસ, એટલો વિશ્વાસ કર્ણાનુયોગનો, એટલો વિશ્વાસ ઉદયાધીન સંયોગ છે. દ્રવ્યાનુયોગ ચરણાનુયોગ તો કર્ણાનુયોગ પર થોડીક વાત લઈ, એ શું વિશ્વાસ કરાવે છે આપણને. ક્યારે પણ તો અધિક રાગમાં ખેંચાતો નહીં, કારણ કે જે કોઈ સંયોગની રચના છે સેનાથી થવાની છે, ઉદયાધીન સંયોગ છે. તું એવું ન સમજ્યું કે આવું ઓછું બહારમાં નહીં ખાવ ને આ નહીં થાય એટલે મને શું થઈ જશે, બીમાર થઈ જશે. ડોક્ટરો કહે તો એ બધી તો અભક્ષ હોય તો પણ શું વિટામિન જે એસેન્શિયલ બધે પ્રોટીન્સ ને શું છે ઘણા બધા નામ એ તો લેવા પડે જ ને બધું, નહીતર એ વગર શું થશે. કમસે કમ કમસે કમ ડોક્ટર કરતા ભગવાન ઉપર વિશેષ વિશ્વાસ રાખજે. ઓલું કે છે તો એ માની લઈએ, તરત ક્યાંય ક્વેશ્ચન માર્ક નથી કરતા. કેમ નથી કરતા પ્રશ્ન, કેમ નથી કરતા, શું કરે મને ખબર નથી. અરે તો પછી સર્વજ્ઞ કે છે ત્યાં એમ કેમ ન થતો, મન નથી ખબર એવું કેસે એમ માની લઈ. જીનવાણીમાં આચાર્યો જ્ઞાનીઓ લખ્યું એમાં તો કેટલા ક્વેશ્ચન ઉભા કરીએ છીએ, તો ત્યાં એવો કેમ રૂલ એપ્લાય નથી કે જ્ઞાન નથી ખબર પડતી એટલે હું માની લઉં. તો અહીંયા પણ એમ શીખા કે મારું અજ્ઞાન. અરે એકને એકને તો જેને નામ શું કહે શાસ્ત્રમાં, આપતો વિશ્વસની ટ્રસ્ટ વર્ધી તો રાખજે બિયોન્ડ ક્વેશ્ચન. મારું ત્યાં પહોંચ નથી પણ કર્ણાનુયોગ ચરણાનુયોગમાં જે લખ્યું છે એ 100% એવું જ છે. આ કોની પાસે ને શું સાંભળવું એના માટે ચારેય અનુયોગમાં આપણી પહોંચ નહીં. મહાવીદે ને એવું ઘણા તો એવું કે ને મહાવીદે ને એવું છે કે નહીં, એના માટે શું કે કોણ જોવા ગયું, શબ્દ તો શું પ્રયોગ કરે. અરે ભાઈ તે નથી જોયું એટલે જગતમાં જોનારનો એમ કેમ માની લીધો, કોણ જોવા ગયું ને મેં જોયું નથી એટલું કે છે. અને મેં જોયું ને તો દરેક આપણે તો એટલું સ્વીકારશું ને, આપણે અપૂર્ણ જ્ઞાન વાળા છીએ કે પૂર્ણ જ્ઞાન વાળા. અને અપૂર્ણ જ્ઞાન છે તો આપણા જ્ઞાનમાં ન હોય એવું પણ જગતમાં છે એમ કેમ નથી સ્વીકારતા. આ સર્વજ્ઞ પરમાત્મા એ કહેલું છે મારા જ્ઞાનમાં રે સાયન્સ લોકો પહોંચે, અને ખરેખર તો એ વિચાર કરીએ પહોંચ્યા નથી પહોંચ્યા એ પણ આપણે શું છે, પ્રૂફ છે કે વિશ્વાસ છે. એણે કહેલું એ શું છે માની લીધું છે. ફોટા જોઈએ કે એમાં ફોટા જોઈએ એટલે સાચું તો સ્ટુડિયોમાં જાય બધા પડાવી શકે. જીવનમાં ન્યા કેમ એટલું વિશ્વાસ વિશ્વાસ મૂકી દીધો છે. અને આ એક નિર્દોષ વિતરાગી આપણા પાસેથી કાંઈ અપેક્ષા નથી. ઓલું તો હજી કાંઈક જગતની પ્રસિદ્ધિ હશે, અને આમની આપણી પાસે શું અપેક્ષા. તો એમને ખોટું કહેવાનું પ્રયોજન શું હોઈ શકે. તો કમસે કમ બીજાની તો વાત જાવ. આપણે એક જૈન થઈને ઘણી વાર તો એવું આશ્ચર્ય થાય સવારના ઉઠીને શું બોલવું, જૈન હશે એટલું તો બોલશે ને શું બોલશે, હણમો અરિહંતાણમ. અને બહાર જઈને કોને યાદ કરે, કોને સ્વીકારશે, ડોક્ટરનું સ્વીકાર. સવારના જેને યાદ કરે છે ભાવનાથી એનું સ્વીકારવું નથી, અને બહારમાં કોનું સ્વીકારવું છે બીજાનું. તો હણમો અરિયંતાણમ બોલીને શું સાર્થક કર્યું આપણે. એક પૂર્ણ સત્યના જાણનારા છે અને કહેનારા છે એટલો વિશ્વાસ કેમ નથી આવતો? એમણે પૂર્ણ જાણ્યું છે અને પૂર્ણ સત્ય કહ્યું છે એટલો તો વિશ્વાસ જીવનમાં હોવો જોઈએ. તો કોનું સાંભળવું છે, કોની પાસેથી સાંભળવું છે? ચલો વિચારીએ, શું સાંભળવું છે આપણે? શું સાંભળવું છે? મને રાગ દ્વેષ કસાયથી દુઃખ છે, તો જે રાગ દ્વેષ કસાયથી રહિત થયા છે અને રાગ દ્વેષ કસાયના અભાવની જે વાત કરે છે એ મારે સાંભળવી. સ્વયં હું પોતે અજ્ઞાનતાથી દુઃખી છું, તો જેણે અજ્ઞાનતાનો નાશ કર્યો છે અને અજ્ઞાનના નાશની જે વાત કરે છે એ વાત સાંભળવાની છે અને એની પાસેથી સાંભળ. તો કોની પાસે સાંભળવું એનો પણ જેને વિવેક નથી તે આત્માને સમજવા માટે. શબ્દ શું છે? આત્માના અનુભવને માટે. સાવ કાઢી ગુજરાતીમાં કઈ સાવ શું કાઢ નાખ્યો? કાંકરો કાઢ નાખ્યો સાવ. આપણી સમજવાને માટે પણ લાયક નથી, પાત્ર નથી. અરે એટલો પણ હજી સાચા ખોટા વચનનો કથનનો પણ હજી વિવેક કરતા આવડતો નથી. તો સ્વને પર વિશે સ્વભાવ અને વિભાવ વચ્ચેનો ભેદ કરતા તો કેદી આવડશે? આ વિવેક છે. કોની પાસેથી સાંભળવું છે, શું સાંભળવું છે એનો પણ પેલો જો વિવેક નથી તો પછી તો આગળ વિવેક કરવાનો તો પ્રશ્ન જ નથી. તો એ આત્માને સમજવા માટે લાયક નથી, પાત્ર નથી. એનાથી આગળ હજી જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી. ફરીથી આ કોના આપણે બોલ વાંચીએ છીએ? ગુરદેશીના. અમે તો એમ માનીએ ગુરદેશીએ તો શેની વાત કરી છે? એને હજી કઈ કોની વાત કરી છે? નિશ્ચયની, દ્રઢ દ્રષ્ટિની. અને એમાં સારું, કાંઈ વાંધો નહીં. રાગ તો પૂતગલના પરિણામ છે એટલે એ તો ગમે એવા થાય અમને કઈ ફરક પડતો એમ જ છે ને. રાગનો સ્વભાવમાં સદભાવ છે કે અભાવ છે? રાગનો સ્વભાવમાં સદભાવ છે કે અભાવ છે? ફરીથી એમાં કઈ ઢીલું કેમ? ફરીથી ચાલો, અભાવ છે કથનચિત કે સર્વથા? સ્વભાવમાં, સ્વભાવ નહીં આપણે, સ્વભાવમાં રાગનો સદભાવ છે કે અભાવ છે? અભાવ. બરોબર, બધા એગ્રી. અભાવ કેવો, કથનચિત છે કે સર્વથા છે? અને એટલે મને જેવા રાગ આવે મને કઈ ફરક પડતો શું છે? મારે તો સ્વભાવ જ હોય છે. જીવનમાં, જીવનમાં વિચારી લેજે, જ્ઞાનીના શબ્દો ચોરતો નહીં ક્યારે. શું છે? ચોરી કરી, શેની જ કરી છે? જેવી રીતે સાહિત્યમાં આવે છે ને, સાહિત્યમાં કોઈને ઉઠાંતરી ન કરાય, કોકે બનાવી હોય ને પોતે એમાં નામ લખે, એમ ક્યારે પણ જ્ઞાનીના શબ્દોની ચોરી નહીં કરતો. જ્ઞાનીએ કહેલઈ શબ્દોની પાછળ એમનો ભાવ શું, જેમ અત્યારના બેનસીની ચર્ચામાં એ સાંભળ્યું ને કે શુભ રાગને એને હે કીધી છે, સેના માટે? નીચે પડવા માટે કે ઊંચે ચડવા માટે? જેને સમયસારમાં રાગાદી ભાવ, એમાં શુભ રાગને છે ના કહેવાય? 20 વૃક્ષના ફળ કીધા છે એ સેના માટે કીધા છે? નીચે પડવા માટે. અને એમાં કળશ પણ અમૃતચંદાચાર્ય કે આ ઉપદેશ સાંભળીને જેવો ઉપર ચડવાની બદલે પ્રમાદી થઈને નીચે કેમ પડે છે? ક્યારે પણ ઉપદેશ આગળ વધવા માટે ન હોય છે. તો ક્યારે પણ એવું કરીશ નહીં કે ગમે તેવા રાગ હોય. અરે અલ્પ પણ દુઃખ સહન કરવાની શક્તિ નથી અને અનંત દુઃખ મળે એવા પરિણામ કરે. વિચારવા જેવું છે. અલ્પ પણ અહીંયા છે જ, આપણે જ વાત છે પોતાની જ. એક ઇલેક્ટ્રિકસિટી છે, એસી ચાલે છે, ગરમી પડે છે, ઇલેક્ટ્રિકસિટી જાય છે, શું થાય છે? પરિણામ શું થાય? અલ્પ પણ સહન કરવાની, પગમાં એક કાંકરો વાગે, કાંટો વાગે તો પણ શક્તિ નથી અને પરિણામોની કેવી વિચિત્રતાઓ થાય. તો એ જેને લૌકિક ન્યાય નીતિના પણ એમ ન સમજ્યું, ગુરુદેવ ખાલી એ દ્રવ્ય દ્રષ્ટિની ને તત્વની જ વાત આપે છે, આ પણ વાત આપી છે. અરે આવું જગતનું સર્વોત્કૃષ્ટ તત્વ સાંભળવાની જો તને ભાવના હોય તો ભાઈનું જીવન પણ એક સજ્જન, એક આત્માર્થી ને એક શોભે એવું હોય. લૌકિક ન્યાય નીતિ એટલે છેતરપિંડી કરે ને કસાઈ નિર્થક કરે રાખે એવા લૌકિક ઠેકાણા પણ ન હોય. વેપારી હોય, ભાવ કીધો, કાલે ભાવ વધી જાય, ઓલો કે કાલે આવા ભાવ કીધા, ના મેં તો નહોતું કીધું, એવી માયાચારીના, અસત્યના, જૂઠના એ પરિણામ તો જીવનમાં ફરીથી આવા પરિણામ કદાચ કોઈને જે થતા એની વાત નથી. આપણે એવું થવાનું કારણ શું બને છે? તૃષ્ણા તો છે જ, મોટી જ છે, લોભ તૃષ્ણા તો છે જ. ક્યારે પણ જૈન દર્શનના એ સિદ્ધાંતનો વિશ્વાસ નથી. હું ખોટી માયાચારી કરીશ એટલે ધન મળશે એ અભિપ્રાય ખોટો છે. હાલ આવ્યું તો આપણે શૌચ ધર્મમાં, એમાં એવું નથી કે લોભ ને કરશે એટલે ધન અધિક છે, એવું નથી. ઉલટાની પાપની વિશેષતા છે. આપણે એક અભિપ્રાય બાંધી લીધો છે, ના સીધે સીધું કરીએ તો પાછા ખબર નહીં ક્યાંથી કેવત ગોતી આવે, સીધી આંગળીએ આ સારું છે, પોતાને ગમતી લઈ આવે, કહેવતનો આધાર રાખીશ નહીં, બોલે એના બોર વેચાય એમ પણ છે, નવ બોલવામાં નવ ગુણ એવું પણ છે, એના આધાર નહીં રાખીએ. તો એક સામાન્ય લૌકિકતાની વાત છે. ક્યારે પણ એ વિશ્વાસ રાખવો છે, ઉદયાધીન સંયોગ છે, હું વિપરીતતા કરીશ એટલે મને મળશે એવું કલ્પનામાં પણ એ રાખવા જેવું ને. પણ એ અભિપ્રાય નહીં હોવાથી લોભ તૃષ્ણા તો છે જ, પણ એક સામાન્ય એક કર્ણાનુયોગના સિદ્ધાંતને પણ આપણે સ્વીકારતા ને, અને એટલે પછી લૌકિક નીતિ ન્યાયના પણ એ ઠેકાણા હોતા ને. ફરી ફરીને જૈન દર્શનમાં આપણે સેના માટે પ્રવેશ કર્યો છે, અભ્યાસ સેના માટે, સેના માટે, ક્યાં સુધી પહોંચવા માટે? પૂર્ણ એટલે ક્યાં સુધી, પૂર્ણ એટલે શું? કઈ અંકુર માત્ર પણ, અંકુર એક નથી મોહ, અંકુર માત્ર પણ એક મોહ કે કસાયથી રહિત થવાની આપણને એક ભાવના છે, અને વર્તમાનમાં સ્થૂળ મોહ ને કસાય છૂટતા નથી, શું આપણે નક્કી કરીએ? પહોંચ્યું છે ક્યાં? પૂર્ણ અકસાય પણ, પૂર્ણ રાગવેશ મોથી રહિત એની ભાવનાથી આપણે અહીંયા છે, અને હજી જીવનમાં એ સ્થૂળ પણ જે લૌકિકમાં પણ ન શોભે એવા પરિણામો જો હોય તો મને તત્વ ક્યાં પરણવાનું? અહીંયા તો કે તું પાત્ર પણ નથી, સમજવાને પાત્ર પણ નથી. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃત ચંદ્રાચાર દેવતે એક એવી વાત લખી છે કે અમે કહેવા માગીએ છીએ, અભિપ્રાયને તું ગ્રહણ નથી કરતો, ઉપદેશને લાયક નથી. જેવી રીતે કોઈને સિંહ અથવા તો વાઘ જેને લઈએ એને ન જોયો હોય તો કોઈ ઉપચારથી કોને બતાવે છે ને, બિલાડી માસી કહેવાય ને એવી રીતે એમ ચટપટા, તો એને બિલાડીને દેખાડે, જો આના જેવો કોણ હોય, વાઘ એ હોય છે. હવે કોઈ કીધું તો એના માટે છે, બિલાડી દ્વારા ક્યાં પહોંચાડો તો એને વાઘ દેખાડવાનો, પણ કોઈ બિલાડીને જ વાઘ માની લે તો શું થશે? આચાર્યદેવ એના માટે શું કીધું છે? તું ઉપદેશને, કારણ કે અમારું પ્રયોજન તું સમજતો નથી, તું કહેવાનો શું અર્થ છે તને? એમ અહીંયા જીવનમાં આવો એક પૂર્ણપણે અકસાય વિતરાગ માર્ગ છે. અણુ માત્ર પણ કોઈના પ્રત્યેનો કસાય, એટલા માટે તો સામાયિકમાં બોલીએ છે ને, સૌ પ્રાણીયા સંસારના સન્મિત્ર મુજબ, પછી શું છે, દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્ય. ક્યારે પણ એવું નથી કે દુશ્મન પ્રત્યે એ તો વિરોધી છે, એ તો વર્ષો પહેલા ગુરુદેવે કીધું, કોઈ પણ જીવ આજનો વિરોધી કાલનો એ પરમાત્મા બની શકે. શા માટે એનું દ્રષ્ટાંત શું છે, એનું મુખ્ય શું છે, મહાવીર ભગવાન ના મુખ્ય ગણધર કોણ? ઇન્દ્રભૂતિ. પેલું નામ શું હતું અને ક્યાં હતા? ક્યાં હતા? ગ્રહિત મિથ્યાત્વમાં, વિપરીતતામાં, અને એમાં પણ આગળ પડતા હતા ને 700 શિષ્યોને, અને ન્યાથી પલટો ખાય તો ક્યાં પહોંચે છે? જીવનમાં ક્યારે પણ એની વર્તમાન યોગ્યતા જોઈને સર્વથા છે એવું ન માની લ્યો. એક વિચાર, એના કરતા બીજા ઘણા હશે અને આ પહોંચી ગયા, આવું થાય? પાછળ આવેલા તો પાછળ જ રહે ને, લાઈન તોડી ન જવાય, પાછળ આવેલા પાછળ જ હોય ને. કાળ આધારિત નથી, પુરુષાર્થ આધારિત. પાછળ આવેલા ત્વરાએ પુરુષાર્થ કરશે, પેલા પહોંચી જશે, અને પેલા હશે ને પુરુષાર્થની મનતા હશે તો અટકી જશે. અને એટલા માટે સૌ કોઈ પણ દુશ્મન પ્રતિ, અને એ તો કહેવાની બાકી, ખરેખર જ્ઞાન જેની પાસે હશે એના માટે આખું જગત જ્ઞેય હશે, કોઈ મિત્ર કે દુશ્મન નહીં હોય. જો જ્ઞાન છે તો આખું જગત શું બનશે? જ્ઞેય બનશે. આપણે જ્ઞાન ભાવથી નથી જોતા, રાગ અને દ્વેષથી જોઈએ છીએ, મોહ ભાવથી જોઈએ છીએ, તો કોઈ ઇષ્ટ રૂપે અને કોઈ અનિષ્ટ રૂપે ભાસે. ખરેખર જો વિવેક જ્ઞાન હશે તો આખું જગત, સૌ પ્રાણી, આપણને કોઈ હેરાન કરે તો? અત્યારના તો છે ને, શું કરવું? એટેક ઇઝ એ બેસ્ટ વે ઓફ એ ડિફેન્ડ. જીવનમાં આ જૈન દર્શનનો સિદ્ધાંત નથી કે મારો કોઈ મને હેરાન કરનાર, પ્રતિકૂળતા કરનાર કોઈ છે જ નહીં. ખરેખર આ બધા સુકામ આવા ભાવો આવે છે કે આપણે આપણું અસ્તિત્વ ચૈતન્યમય સ્વીકાર્યું છે કે શરીરમય સ્વીકાર્યું છે? આવો ભાવ ક્યારે આવે? મને કોઈ હેરાન કરે છે, મને કોઈ નુકસાન કરે છે, મારી કોઈ નિંદા કરે છે, કોઈ ટીકા કરે, એવો ભાવ ક્યારે આવ્યો? કે આપણે જ્યારે આપણા ચૈતન્ય અસ્તિત્વને ભૂલીને શરીરમાં આપણું અસ્તિત્વ સ્થાપ્યું છે ત્યારે આ પ્રશ્ન આવે છે. પણ જેને ફરીથી બોલીએ છીએ આપણે ભક્તિમાં, તો બોલીએ સિદ્ધ ભગવાનની ભક્તિમાં શું બોલીએ છીએ? અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુહી. એ તો સ્વાધ્યાય મંદિર સુધી જ હોય ને, કે મંદિર સુધી, બહાર તો શું થઈ જાય? અરે અશરીરી દશાની તું ભાવના કરે છે તો પછી શરીર પ્રત્યેનું આ મમત્વ શેનું છે? કે કોઈ કદાચ એક શબ્દ પણ કહી ગયો હોય તો શું ફરક પડે છે તારા જીવનમાં? એક એક વિચારો, મારું નુકસાન અથવા મને અટકાવ શું છે? મારી સાધનામાં જે અટકાવ છે એ જ મારા માટે અટકાવ છે, બીજું કોઈ જ પણ મારું કાંઈ છે જ નહીં. જે મારું છે એ કોઈ લઈ જઈ ન શકે, અને જે લઈ જઈ શકે છે એ મારું છે નહીં. મારામાં શું નુકસાન ને શું ઓછપ થાય છે? આવા ભાવોની જ્યાં સુધી દડતા નથી ત્યાં સુધી સમજી લેવું, આ સમજવાની પણ ખરેખર તો પાત્રતા નથી. પરણવાની વાત તો હજી ઘણી, પણ છતાં હજી મનમાં મનમાં એક ખટકો રહી જાય ને. આ બધી કેવી છે? બધું થિયરેટિકલ બહુ સારી, આ પ્રેક્ટિકલ. એમાં અત્યારના સમય આવા ઢીલા પોચા રહે તો આખી દુનિયા માથે ચડી જાય ને. આવા ઢીલા પોચાનું કામ નહીં ને અત્યારના, એ તો પાકું ને. આવા ઢીલા પોચાનું દુનિયામાં, સંસારમાં કામ નહીં. બહુ સારી ઉત્તમ વાત કરી, મારે રહેવું જ નથી અહીંયા. મારે એવા કસાયવાન થઈને મારે આ રહેવું નથી. દુનિયા મને જે સમજે તે સમજે, કસાય એ કોઈ વીરતા નથી, અને ક્ષમા ભાવ એ કોઈ હીનતા નથી. આખી જગતની ગણતરી જ જુદી છે. જેમ કે કોઈ એકદમ ગુસ્સો ને એવું બધું કરે તો એ બધા ઢીલા પડી જશે, નહીં તો આપણે જો ઢીલા રહેશું તો લોકો આપણો જ વાંક ગણશે. અરે કસાય એ નથી, ઉલટાનું આવે છે ને, ક્ષમા વીરસ્ય. અરે ઉદય સમયે જ્ઞાતા ભાવમાં રહેવું, એના જેવી વીરતા બીજી કઈ હોઈ શકે? તો અહીંયા જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી એવા જીવો. જો બહુ ગુરુદેશી એક વાત કરે છે, શાસ્ત્રોનું વાંચન કરે અને એને જે સાંભળવા જાય તે સાંભળનાર પણ, પણ શબ્દ શું કામ આપ્યો? જે કહેનાર વાંચન કરે એ તો છે જ નહીં, પણ સાંભળવા જાય અને એ પણ કેવો છે? શબ્દ ફરીથી શું છે? પ્રણમન કરશે નહીં, પાત્ર નથી. બહુ જ વિચારવા જેવું છે. એ રીતે એની પણ એક અનુમોદના કરે છે. તું જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી એવા જીવો કોનું વાંચન કરે? બીજાની નહીં, કોનું કરે? એ તો ટોડરમલજી લેખા છે, વક્તા અને શ્રોતાના શું કર્યા છે, લક્ષણો આપ્યા છે. પેલો એ મોક્ષમાં પ્રકાશક એટલે ગુરુદેવસિંહને જે એકદમ પ્રિય હતું એ સમયસાર, તો સમયસાર જ છે એની તોલે નહીં, પણ આખી એક જીવનની શરૂઆત કેવી રીતે કરાય એ પેલા અધિકારથી લઈને, કે તું હજી શ્રોતા હો તો પણ કેવો બનવો જોઈએ? એક પાત્ર બનજે, કે જે પદ્ધતિથી નિશ્ચય વ્યવહારની કથન પદ્ધતિ છે નહીંનું જ્ઞાન હોવું જોઈએ, એ કસાયની મંદતા હોવી જોઈએ, એ પ્રકારે એકદમ પોતાના પરિણામોમાં આકુલતા વિવળતા હોય તો એ કઈ તત્વ તને કઈ અંદરમાં ઉતરવાનું એ નથી. શ્રોતા તરીકેની પણ પાત્રતા એક હોવી જોઈએ. તો એ જેને લૌકિક નથી એવા જીવો બીજું નહીં, શાસ્ત્રનું વાંચન કરે અને એને જે સાંભળવા જાય તે સાંભળનાર પણ એ પાત્ર નથી. આપણી એક ભૂમિકા એ આપણે તૈયાર કરવી પડશે. ફરીથી કઈ ભૂમિકા? સમ્યક દર્શન નહીં, એક યથાર્થપણે જીનવાણીનો શ્રોતા બનવું, એ પણ આપણે યથાર્થપણે પાત્રતા તૈયાર કરવાની છે. એના ઉપરથી પાત્રતા અને એ તત્વને યથાર્થપણે ગ્રહણ કરીને સ્વભાવની રૂચિપૂર્વક પ્રણમનની પાત્રતા, હજી તો સાંભળવાની, અને એ જ સમયસારનો શ્રોતાની પાત્રતાઓ કેવી હોય છે? કે પ્રશ્ન પણ શેનો પૂછે છે? બીજી કોઈ જ નથી. મને મારા સંયોગ કે આયુષ કેટલું છે ને અનુકૂળતા રહેશે કે નહીં, કેટલા ભવ પછી છે એમ પણ નહીં, શેનો પ્રશ્ન ખાલી? એવો શુદ્ધાત્મા. અને આવી જો પાત્રતા પૂર્વકની જિજ્ઞાસા છે અને એને આચાર્યદેવ જેવા મહાસમર્થ આચાર્ય મુનિવરોનો યોગ બને છે, તેનો પુરુષાર્થ કેવો જાગે છે? કેવો જાગે છે? 38 ગાથા સુધી માત્ર એને અનુભવ થઈ જાય છે. એ 38 ગાથા કોની છે? આખી આચાર્યનો ઉપદેશ જેને મળ્યો છે, શ્રોતાનું પ્રણમન થતા એને આત્માનું સંવેદન કેવું હોય એને છે 38 ગાથા ઉપરનું. જે દર્શનના ચારિત્ર રૂપે પરણેલા આત્માને આત્માનું સંવેદન, આત્મા અનુભવમાં કેવો દેખાણો, આચાર્ય દેવે તો અનુભવ કરી નહીં, એમાં તો ઘણા આગળ વધી ગયા છે, એની વાત નથી કરતા. આચાર્ય દેવ એમ નથી કે હું એક શુદ્ધ મને આત્મા, અરે આચાર્યની વાણી સાંભળીને જેને અનુભવ થાય છે એ શ્રોતા પોતે ઉઠીને એમ કહે છે કે આવી અનુભૂતિમાં મને તો આત્મા એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમાં જણાવે છે. એ શાસ્ત્ર, એ શ્રોતાની શાસ્ત્રના વિચારવા જેવું છે. શાસ્ત્રના મૂળ ગ્રંથ કરતા કોણ છે? સર્વજ્ઞ દેહ. ઉત્તર ગ્રંથ કરતા કોણ છે? આપણે છે ને માત ઘણી વાર લઈએ છીએ, એ ઉત્તર ગ્રંથ કરતા ગણધર આદિ થી લઈને, અને એના સૂત્ર કરતા કોણ છે? કુંદકુંદ આચાર્ય દેવ. ટીકાકાર કોણ છે? અમરચંદ્ર આચાર્ય દેવ. પ્રવચનકાર કોણ છે? વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવસિંહ છે. અરે એમની તો કોઈ દશા અલૌકિક છે. તો આવા પરમાગમના એક સાચા શ્રોતા બનવું એ પણ કેટલી પાત્રતા છે. તો જીવનમાં ફરીને યોગ બહેનો છે, પણ પાત્રતા વગર ખાલી ના જાય એના માટે આપણે સાવધાન થવું પડશે. યોગ તો મળ્યો છે, બહુ પુણ્ય રાશિ ફળ્યો ઓહો ગુરુ કહાન હતો. યોગ મળવા છતાં વિયોગ કેમ રહે છે? યોગ તો થયો છે અને છતાં સાધનાનો વિયોગ કેમ રહે છે? એ પાત્રતા થયા નથી. તો ખરેખર યોગમાં પાત્રતા નહીં, પણમન થાય એવો આપણો એક પ્રયત્ન એ પુરુષાર્થ હોવો જોઈએ. અને આવા અવસરો, સાધનાના અવસરો આપણે ક્યાં સુધી આવતા? બહુ ઓછા દિવસ બાકી રહ્યા, કેટલા દિવસ બાકી રહ્યા? ત્રણ જ છે ને, હવે તો પૂરા જ થાય છે ને, હવે તો નહી, કાઉન્ટડાઉન શરૂ થયું છે. જીવનમાં મારા માટે સાધના ની ધારા હવે શરૂ થવાની છે. સાધનાનો ઉછાળો નહીં કે 10 દિવસ હશે અને પછી એવા ને એવા, એમ નથી. ખબર, એક પૂરું કરીએ. દેશમાં જોયે છે ને કાચેડા, ખબર છે, યાદ છે? શું કરે, શું કરે, કોણ કલર બદલે, કોણ બદલે છે? અહીંયા મારે એવા બનવું નથી, એ રંગ બદલે એવા નથી. સંસારમાં સંસારના રંગથી રંગાય છે, અહીંયા આવીને એવું નથી. મારે તો મારી જીવનમાં હર પળે ને હર સમયે મારી સ્વરૂપ સાધના નિરંતર હો, અને એટલો વિશ્વાસ રાખવો છે. મારી રૂચિ છે તો જગતના કોઈ પદાર્થની તાકાત નથી કે મારી સાધનાને ખંડિત કરી શકે. એક આત્માનું એક સામર્થ્ય શું છે? આત્માની કેટલા દ્રષ્ટાંતો એ પ્રથમાનું યોગમાં આવી શકે જે આપણે વાંચતા નથી. એટલે શું થાય કે એ કેવી પ્રતિકૂળતામાં, અરે સાતમી નરકમાં સમ્યક દર્શન પામી શકે એની કેવી ધારા હશે? તો એની અપેક્ષામાં આપણને શું ખામી છે? ગુરુદેશી એક, ચલો પૂરું કર, ગુરુદેશી નાયરોબીમાં હતા એ તો દરેકને ખબર છે. એમાં એક પ્રવચનમાં એ રીતે કહ્યું કે તિર્યંશ આદિ સમ્યક દર્શન પામે છે. એ પણ ક્યાં તિર્યંશ? અઢીદીપની બહાર. અઢીદીપમાં હોય તો હજી સમોસણમાં જાય ને કોઈ મુનિરાજ ઉપદેશ જેમ સિંહનો એવું, પણ અઢીદીપની બહાર તિર્યંશ એમાંથી કેવા હોય છે? કોઈ કોઈ તો હશે ને સમ્યક દર્શન, બે ચાર તો હશે ને, અસંખ્ય છે, બે ચાર નહીં. અને ખાલી સમ્યક દર્શન નહીં, કેટલા? પાંચમા ગુણસ્થાન એનું ઉપર ગુરુદેશ. એને જયારે પ્રયાસ કર્યો હશે ત્યારે મૂંઝવણ થઈ હશે કે નહીં? એને કોના આધારે કર્યું હશે? એક પૂર્વના સંસ્કાર થોડાક અલ્પ હશે, એના ન્યા કોઈ ઉપદેશ દેનાર ને એ તો કોઈ પ્રશ્ન જ નથી. તો એને મૂંઝવણ થઈ હશે, અને છતાં પણ એ રૂચિના બળે એ મૂંઝવણમાંથી માર્ગ ગોથી લીધો. વચનામતમાં આવે છે ને, મૂંઝવણમાં મૂંઢાઈને જતો, મૂંઝવણમાંથી માર્ગ. અને એની અપેક્ષાએ આપણને મૂંઝવણ થાય તો ખુલાસા તો ગુરુદેવસિંહના પ્રવચનો કે જીનવાણીમાં જોઈએ એટલા છે, એમને જોઈએ એટલા છે. પણ શું થાય છે? શું થાય છે? મૂંઝવણ જ નથી. કારણ કે અભ્યાસ કરશે તો મૂંઝવણ થશે ને, કાંઈક પ્રયત્ન કરશે તો કાંઈક એને અંદરમાંથી પ્રશ્નો ઉઠશે, મૂંઝવણ થશે. પણ અભિમાનને આડે પ્રયાસ જ નથી કરતા આપણે. તો એ પણ જો પામી શકે છે તો આવા યોગમાં આપણે કેમ ન પામી શકીએ? અને ન પામીએ તો સમજ્યું, યોગમાં ખાલી હાથે જીવનમાં આવા સાધનાના માર્ગ આપણને.
સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ.